ಪ್ರಾಚೀನ ವಚನಾಮೃತ ನಿಮ್ಮ ಕಾಲೇ 45 ನಂಬರ್ನ ಬೋಲು ಪರಾಪಡೆ ಪ್ರಾರಂಭ ಕೈರತು ಶಬ್ದ ಕ್ಯೋ ಸರು ಥಿಯ ತೋ ಪೆಲ್ಲೋ ಜ ಬೋಲ್ ಛೆ ಸ್ಯಾದ ವಾದ ಸ್ಯಾತ್ એટલે કે કોઈ અપેક્ષા એ અને વાદ એટલે કે કેવું પદાર્થ કોઈ પણ પદાર્થ હો જડ હો ચેતન હો રૂપી હો અરૂપી હો એ પદાર્થ કેવો છે અનંત ધર્મોથી ભરેલો છે એક જ પદાર્થની અંદર એક જ ધર્મ હોય તો સ્યાદવાદની જરૂર જ નથી અપેક્ષાથી કહેવાની જરૂર જ ના પડે પણ પદાર્થ પોતે કેવો છે અનંત ધર્મો અનંત ધર્મોની અંદર અનંત ગુણ પણ આવી જાય એની પર્યાય પણ આવી જાય અને પરસ્પર વિરુદ્ધ ધર્મો ધારી રાખેલા ભાવો યોગ્યતા રૂપના એ પણ એમાં આવી જાય અને તેથી આવા પદાર્થને સમજાવવાની એક પદ્ધતિ હોય છે અને તેનું નામ શું કહેવાય છે આપણે જ હમણાં એક જીનવાણીની સ્તુતિ લીધી પ્રતિક્રમણમાં કઈ લીધી સિમંદર મુખત એમાં શબ્દ શું આવે છે સ્યાદવાદ કેરી સુવાસે ભરેલો જીન જીનો ઓમકાર તો જીનેન્દ્ર દેવે આ સ્યાદવાદ શૈલીથી આપણને એક આપણા ચૈતન્ય તત્વની સાથે છે છ દ્રવ્યની એ વાત આપણને સમજાવી શીખડાવી અને એ જ આખી અન્યમાં આશ્ચર્ય લાગે કે તમે એક જ પદાર્થને નિત્ય અનિત્ય બે કેવી રીતે પ્રૂવ કરી શકો કારણ કે નિત્ય અને અનિત્ય બે કેવા છે વિરોધાભાસ છે અને વિરોધાભાસથી એક પદાર્થમાં ન થઈ શકે ને ન થઈ શકે ને દોષ ક્યારે આવશે કે એક જ અપેક્ષાથી બે ધર્મ સિદ્ધ કરવા જશો તો દોષ આવશે એક વ્યક્તિની સામે એક જ વ્યક્તિ છે અને એ કહે છે કેમ છો કાકા એ જ વ્યક્તિ પાછું કે કેમ છો મામા તો વિરોધાભાસ પણ બે વ્યક્તિ છે અને બેના પોતપોતાના સંબંધ જુદા છે અને બે રીતે કે તેમાં કોઈ જ નથી ઘણીવાર એવા દ્રષ્ટાંતો બહુ જ આવેતા હોય છે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય એમાં પાંચમો માળ છે 10 માળનું મકાન છે પાંચમો માળ છે એ ઉપરનો માળ કહેવાય કે નીચેનો માળ છે અપેક્ષા ક્યાંથી આવી વિરુદ્ધ તમે વાત કરો તમે જો એ છે તો કાં તો બે ઉપર અને નીચે બે વિરુદ્ધ છે કે નહીં તો એ પાંચમા માળને ઉપરનો કહેવાય કે નીચેનો કહેવાય બે તો ન જ કહેવાય વિરોધાભાસ તો નહીં કરવાનો જીવનમાં આ એક શૈલી એક જૈન દર્શન હા તમે એક જ માળને પકડીને માની લો ત્રીજો માળ પકડીને તમે એને ઉપરનો પણ કયો અને એ જ ત્રીજા માળથી નીચેનો કહેશો તો વિરોધાભાસ પણ એ તમે બે અપેક્ષા લ્યો છો તો બે વાત જુદી આવશે એટલું સિમ્પલ પણ આ એક જ્યાં સુધી એક સ્યાદવાદ શું કહેવાય અને સ્યાદવાદનો વિષય અનેકાંત શું કહેવાય એ વાત જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આખી જીનવાણીના મર્મ સુધી નહીં પહોંચી શકીએ આપણે ફરીથી અપેક્ષાથી અને કાલે એ પણ વાત લીધી જે અપેક્ષાથી જે કહેવાય એ ત્રીજો માળ છે તો નિશ્ચિતપણે એના માટે એક જ અપેક્ષા લાગુ પડશે કયો એ નીચેનો છે પાંચમાની અપેક્ષા એ કેવો છે નીચેનો એક જ અપેક્ષા લા તમે 10મો માળ લેશો તો એ ઉપરનો 5ની અપેક્ષા તો એ અપેક્ષા એક એક આમાં એ છે અને બીજી રીતે વિચાર કરીએ કોઈ પણ પદાર્થ જો નિત્ય જ હશે શાશ્વત જ હોય એક જ ધર્મ હોય એમાં કાંઈ ફેરફાર બદલાવ એવું કાંઈ ન જ હોય તો શું થાય ઉપદેશ કરતા જગતની અંદર આ વિવિધતા કેમ દેખાય છે પલટો કેમ દેખાય છે એક સામે જે દ્રશ્ય દેખાય છે એમાં વિવિધતા દેખાય છે કે નથી દેખાતી કે સ્ટેન્ડ સ્ટીલ બધું હોય છે તો એ જ દેખાડે છે જગત કેવું છે પરિણમનશીલ છે બે શબ્દ ક્યાં પરિણમન અને શીલ શીલ એટલે સ્વભાવ. શીલના અર્થ ચારિત્ર અને બ્રહ્મચર્ય એવા પણ અર્થ થાય છે. રાજમલજી આવા શબ્દ બહુ જ વાપરતા હોય. શીલ તો દરેક પદાર્થનો શું છે? પરિણમન શીલ સ્વભાવ છે કોઈ પણ પદાર્થ. અને એટલા માટે તો આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટા. જેવી રીતે જો પરિણમનશીલ નહીં હોય તો સોનાનો એક ઘાટ છે, આકાર છે, ડિઝાઇન છે, એ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. બદલે કે ન બદલે? બદલે છે. ઘાટ બદલે છે કે નહીં? તો એનો અર્થ શું થયો? એ સોનાનો શું છે? એક પલટવાનો સ્વભાવ છે. અને એકાંતે જો પલટવાનો સ્વભાવ હશે, એમાં નિત્યપણું, ટકવાપણું, શાશ્વતપણું જો નહીં હોય તો શું થશે? તો શું થશે? બંગડી ભાંગીને વીટી કરાવી પડશે, નવું સોનું દેવું પડશે. એ વાત તો દરેકને સ્વીકારી છે કે નહીં? એક આકારમાંથી બીજો આકાર બદલવો છે તો શું કરવું પડે? નવું સોનું દેવું પડે ને, કારણ કે પલટો જ છે, બદલાવ જ છે, નિત્ય ટકવાપણું નથી. તો જીવનમાં આ પ્રકારે શું છે? આ જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંતો છે. અને એના ઉપરથી દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ વૈદ્રવ્ય. દ્રવ્યગુણ બે કેવા છે? ટકતા છે. અને પર્યાય કેવું છે? પલટતી. અને આનું નામ જ શું કહેવાય? ટકીને બદલવું, એ પર્યાયનો સ્વભાવ છે. બીજી ભાષામાં લઈએ એ દ્રવ્યગુણ પર્યાયને બીજા શબ્દોમાં લઈએ, દ્રવ્ય અને ગુણ બે કેવા છે? ટકતા છે. અને એટલા માટે એનું ધ્રુવ્ય કીધું. અને પર્યાય પલટે છે તો એનો ઉત્પાદ વય લીધું. તો ઉત્પાદ વય ધ્રુવ, પછી આગળ શું છે? યુક્તમ સત, સત દ્રવ્ય લક્ષણ. જે તત્વા સૂત્રમાં આખી સીધી આ સહજપણે કોઈ ભણતા એજ્યુકેશનમાં પણ કેમિસ્ટ્રીમાં H2O માને ક્યાં? વોટર ના, પાણી. સહી ના, સહી ના, ઉત્તર સહી હૈ ના, હૈ ના? સભી ઇસમે કોઈ હાઇડ્રોજન ઓક્સાઇડ H2O ઇઝ ઇક્વલ ટુ વોટર, કરેક્ટ? સહી હૈ ના? નહીં, ગલત હૈ. અરે ઇતના તો હમે આતા હૈ થોડા. દેખીએ ફિર સે, હમ સોચતે નહીં હૈ. H2O કા લિક્વિડ ફોર્મ ઉસકા નામ પાણી હૈ. H2O કા સોલિડ ફોર્મ ઉસકા નામ ક્યા હૈ? આઈસ હૈ. નહીં, ગલત હૈ. નહીં, આઈસ મેં કોઈ H2O નહીં હોતે. હોતે હૈ કે કોઈ અલગ સે હોગા, કોઈ કમ્પાઉન્ડ દૂસરા હોગા. ઓર H2O કા ગેસ ફોર્મ ઉસકા નામ ક્યા હૈ? સ્ટીમ, વેપર, જો ભી કહો. તો ક્યા હુઆ? H2O મેં ક્યા ફર્ક હૈ? ફિઝિકલ ફોર્મ ચેન્જ હુઆ હૈ. H2O તો કૈસા હૈ? તો એસે હી સભી પદા. ખબર નહીં, ભણવામાં બહુ હોશિયારી કરે, એને કરતાં આમાં જૈનમાં શીખ્યા છીએ. આવું તમે બધે ભલે એને શીખતા હો, કદાચ આવું બધું. ઓર ઇસમે ભી હૈ ને, હાઇડ્રોજન કે દો મોલિક્યુલ્સ ઓર ઓક્સિજન કે એક, એસા ક્યો? એસા ક્યો નહીં પડા હોગા ને, ભૂલ ગયો હોગે ને. શું હતું? આ તો આર્યા ભણેલા એટલે મારે ન બોલાય. શું હોય છે? વેલેન્સી એવું આવતું, હાઇડ્રોજનની વેલેન્સી એક, ઓક્સિજનની. તો જૈન ધર્મમાં એવું જ છે, એવું જ છે. થોડું ઘણું શીખાય છે, બહુ વધારે નહીં. એમાં H2 એ જૈન ધર્મમાં કહે છે કમ્પાઉન્ડ ક્યારે બનશે? દ્વિગુણ અધિક આવે છે. જીવનમાં ક્યારે આપણને આવી જૈન દર્શનની મહત્તા નથી લાગી? ક્યારે? કે જૈન દર્શનના સિદ્ધાંતો અનાદિના છે. અને આના ઉપરથી એક ફરીથી વિચારવું, કોઈ અપૂર્ણ જ્ઞાની કે રાગીએ કહેલો આ માર્ગ નથી. સર્વજ્ઞએ જાણેલો અને વિતરાગતાથી હોવાથી સત્ય કહેલો આ માર્ગ છે. જેના કોઈ પણ સિદ્ધાંતમાં બધું ઓવર ધ પીરિયડ બધું એમેન્ડમેન્ટ આવે ને, નહીં મોડિફિકેશન બધું એઝ ટાઈમ ગોઝ, એની સાથે સત્યમાં કોઈ દી ફરક પડે નહીં. અને ફરક પડશે કોઈ દી સત્ય નહીં. 100 સાલ પહેલે 2+2 ઇઝ ઇક્વલ ટુ 5 હોતે થે, નહીં? કેસે પતા? હમ તો 100 સાલ કે હે હી નહીં, કેસે પતા લગા હમે 100 સાલ પહેલે 2+2 કિતને હોતે થે? નહીં. ચલો 100 સાલ કે બાદ ઇતના સાયન્સ એડવાન્સ કરેંગે તો 2+2 ઇઝ ઇક્વલ ટુ 3 હોગા યા 5 હોગા? वही होगा, तो इसमें क्या नया किया। तो जीवन में सत्य सदा होता है। तो जैन दर्शन के जो सर्वज्ञ है वितराग परमात्मा, उन्हें ये वस्तु के स्वरूप तक उसका ज्ञान पहुंचा है। जो अभी ज्ञान है वो कहां तक पहुंचा है, कहां तक पहुंचा है? अनुमान से बाह्य तक पहुंचा, पर्याय तक, वो भी स्कंध तक पहुंचा है। एक परमाणु और उनके स्वभाव तक कोई पहुंचे भी नहीं, तो अरूपी आत्मा की बात तो बहुत दूर की बात। तो यहां फिर से हमारे जो विषय चल रहा है, फिर से बात ये कहनी थी कि जो स्यादवाद है इसमें भी फिर से अनंत धर्म है, और जिस अपेक्षा से वो सिद्ध होता है वो अपेक्षा से सिद्ध करना, और उसमें परस्पर विरुद्ध भी हो चिंता मत करना, क्योंकि हर एक पदार्थ अपने से है और पर से। अब ये भी लोक की भाषा में भी आप देख लेना, कभी भी ये मकान का डॉक्यूमेंट्स बनते हैं एग्री, तभी क्या कहते हैं, क्या लिखा जाता है, पूरा वातो सिद्ध क्या थी लेवा है, आकाश थी मांडी ने पाताल दी, भले पहुंचवानो नत कोई दी, तो इन्यासु लगे यानी मालिकी से। और भी इसमें आ मकान आमनू ज छे बीजानु नथी, के मस्ती नास्ती करनी पड़े। सिर्फ इसमें इस भाई का ही मकान है, इतना ही लिखा, नास्ती नहीं लिखा, उसका अर्थ क्या हुआ? हमने एक क्वेश्चन मार्क रखा है, साइलेंट रखा है। जैन दर्शन एक आशंका को भी प्रकट न हो सके, ऐसी निश्चितता है कि इनका ही है, दूसरे किसी का नहीं है, ऐसे अस्ति नास्ति पूर्वक निश्चितता होती है। इसलिए जैन दर्शन के अस्ति नास्ति में कोई विरोधाभास मत समझना, शंका नहीं होनी है, इससे तो संशय दूरीकरण से। कलष्टिका में क्या लिखा है, अनेकान कैसा है, संशय दूरीकरण निश्चितता करता है। हर एक पदार्थ द्रव्य से देखो तो एक रूप है, गुण से देखो तो अनेक। कोई भी सोना होता है इसमें एक ही गुण होता है ना, नहीं कितने गुण होते? चलो अनंत तो नहीं, दृष्टांत रूप से दो तीन तो मिलेंगे कि नहीं मिलेंगे, कम से कम पांच तो मिलेंगे, पांच इंद्रिय के विषय के रूप में, और उसमें वह क्या होता है, कंपार्टमेंट अलग अलग होता है, नहीं तो क्या होता है, वर्टिकल हॉरिजॉन्टल कैसे गुण रहते हैं? तो क्या हुआ, पदार्थ एक होने पर भी इसमें गुण अनंत है, तो पदार्थ के तो आ गया दो धर्म, एक धर्म भी है अनेक धर्म भी है, नित्य धर्म भी है अनित्य धर्म भी है। तो इस प्रकार से वस्तु स्वरूप और उसको समझाने की पद्धति स्यादवाद ये तो सनातन जैन दर्शन में ही है, अन्य में नहीं, क्योंकि अन्य में अनंत धर्मात्मक पदार्थ का तो स्वीकार ही नहीं है। तो ये और उसको फिर एक पॉइंट दूसरा दूरदर्शन क्या लिया, उसको जैसा है तैसा समझना चाहिए, जेम तेने जेम छे तेम समझू जाइए, कथनचित अपेक्षा से सब कुछ कह सकते हैं ना? नहीं, अरे भाई कथनचित अपेक्षा है तो बुद्ध न कह सकते, आत्मा कथनचित अरूपी है और कथनचित रूपी है, हो गया। आपको स्यादवाद चाहिए ना, अनेकान चाहिए, क्यों नहीं, क्यों नहीं? आत्मा कथनचित जैसे नित्य है और कथनचित अनित्य, द्रव्य से नित्य है पर्याय से अनित्य, सही है ना? आत्मा द्रव्य से नित्य और पर्याय से अनित्य, सही है ना? सर्वथा आत्मा द्रव्य अपेक्षा से नित्य है, हाँ सर्वथा, और पर्याय अपेक्षा से अनित्य, और अपेक्षा न लगाए तो आत्मा कथनचित नित्य और कथनचित अनित्य, अपेक्षा नहीं लगाए तो कथनचित लगाना पड़ेगा। आत्मा नॉट नेसेसरी, आप जब भी सही अपेक्षा लगाओ द्रव्य, आत्मा द्रव्य अपेक्षा से तो सर्वथा आएगा, आप अपेक्षा को साइलेंट रखेंगे तो फिर कथनचित आएगा। हम द्रव्य शब्द नहीं, आत्मा कथनचित नित्य और आत्मा कथनचित अनित्य, अपेक्षा नहीं लगाए तो साइलेंट रखा तो कथनचित शब्द आएगा, और अपेक्षा ही पकड़ लिया जैसे कोई व्यक्ति है पुत्र की अपेक्षा से पिता ही है, लेकिन आपने अपेक्षा नहीं लगाई तो कौन सा शब्द आएगा? कथनचित आएगा। अपेक्षा लगा दी तो क्या शब्द आएगा? निश्चितपना ही। पुत्र की अपेक्षा से वो व्यक्ति क्या है? पिता ही है। और अपेक्षा नहीं लगाई तो क्या आएगा? साइलेंट। और ऐसे ही आत्मा कथनचित रूपी है और आत्मा कथनचित अरूपी। क्यों नहीं? तो इसलिए यहां गुरुदेव सिंह ने लिखा है, जैसा है वैसा समझना चाहिए। इसमें यदि धर्म होगा तो फिर कथनचित लगाना, इसमें धर्म ही नहीं है तो कथनचित लागू होता नहीं है। तो ऐसे अभी उसका विस्तार गुरुदेव सिंह करते हैं। वस्तु त्रिकाली ध्रुव है और उस अपेक्षा से एक समय की शुद्ध पर्याय को भी भले है कहे, लेकिन लेकिन दूसरी ओर शुभ राग आते हैं होते हैं और उसके निमित्त भी देव शास्त्र गुरु की श्रद्धा का शुभ राग होता है। देखो सभी अभी अपेक्षा का खुलासा किया। वस्तु या कौन सी वस्तु लेनी है? आत्मा के लिए वस्तु कैसे है? त्रिकाली ध्रुव, त्रिकाली नित्य शाश्वत एक रूप जिसमें कुछ बदलाव नहीं है। सोने में बदलाव होता है ना? नहीं होता है? रिंग है, रिंग में से बैंगल या हार कुछ बना है तो फर्क तो हुआ कि नहीं? नहीं, हाँ बदलाव तो हुआ कि नहीं? हुई ना। तो माने सोना पहला ये पीला था, अभी कैसा हो गया? सफेद हो गया। कैसा हो गया? सोने की दृष्टि से देखो तो कोई बदलाव नहीं है, उसके आकार की दृष्टि से देखो, डिजाइन से देखो तो निश्चित रूप से बदलाव हुआ है दोनों प्रकार। तो ऐसे ही मैं आत्मा, यदि मैं सर्वथा अनित्य ही हूं, उसमें कोई नित्यपना ध्रुव शाश्वतपना न हो तो पाप मैं करूंगा और नरक में कौन जाएगा? दूसरा जाएगा। तो इसको किसको स्वीकार्य है? जो कार्य करता है तो उसका फल वो ही भोगता होता है, दूसरा भोगता है ऐसा नहीं। और पुरुष और मैं पुरुषार्थ करूं, मोक्ष कौन किसका होगा? और इसके लिए कौन फिर मेहनत करेगा? तो जो करता है वो ही भोगता होता है। तो इस अपेक्षा से, द्रव्य अपेक्षा से देखे तो कैसे वस्तु कैसी है? त्रिकाली ध्रुव, इसमें दो शब्द आया, त्रिकाली और ध्रुव। त्रिकाली किसके लिए है? काल अपेक्षा। और ध्रुव क्या है? उसका भाव रूप। जितना गुण है, जितना प्रदेश है, वो सदा रहते हैं। काल बदलता है लेकिन पर्याय बदलती है, लेकिन वस्तु का जो गुण है, वस्तु के जो प्रदेश होते हैं, वो कभी कम ज्यादा होती है। स्कंद में तो होते हैं, तो होते हैं ना, वस्तु के प्रदेश कम ज्यादा होते हैं ना। अरे संकोच परमाणु स्कंद की बात कर रहा हूं, संकोच विस्तार जीव में है, ये परम स्कंद है। स्कंद में परमाणु कम ज्यादा होते हैं कि नहीं? ये शरीर है और पतला हो जाता है और फिर बड़ा जो होता है स्कंद, वो एक द्रव्य नहीं है। स्कंद को केमिस्ट्री में क्या कहेंगे? इसे कंपाउंड। वो एक पदार्थ नहीं है, एक द्रव्य नहीं है। एक पदार्थ में दो निश्चितता है, एक कौन सी? गुणों की, और एक दूसरी प्रदेशों की। कोई भी पदार्थ, और आत्मा में एक शक्ति का नाम भी है, कौन सा नाम? नियत प्रदेश सत्व। 46 शक्तियों प्रदेश सत्व तो है, प्रदेश तो होता है। प्रदेश न हो तो कोई पदार्थ का क्षेत्र ही नहीं होता है, वॉल्यूम ही नहीं होगा। लेकिन हर एक पदार्थ है तो पदार्थ का क्या अपना अपना क्या है? क्षेत्र। और जैन दर्शन में क्षेत्र मेजर करने का एक यूनिट, उसका नाम प्रदेश कहते हैं। प्रदेश क्या होते हैं? जो भी क्षेत्र होता है सबका यूनिट होता है ना। जैसे काल है, टाइम है, उसको मेजर करने का यूनिट क्या होता है? यूनिट क्या होता है? समय। जैसे अभी है ना, एक घंटा है या तो दिन है, ऐसे। तो ऐसे ही टाइम को मेजर करने का स्मॉलेस्ट यूनिट वो जैन दर्शन में उसको क्या कहते हैं, समय, अनडिवाइडेबल जिसके। और ऐसे ही क्षेत्र को मेजर करने का, माप करने का एक सबसे छोटा यूनिट, उसका नाम क्या है, प्रदेश। तो हर एक पदार्थ में दो निश्चित होते हैं, कौन से दो, एक तो प्रदेशों की संख्या और दूसरा गुण। कभी भी गुण स्वभाव उसमें कभी संकोच विस्तार प्रदेशों का हो, लेकिन उसमें कम ज्यादा कभी होता नहीं। ऐसे गुणों में भी जितने है ये अनादि से है। तो यहाँ कि ये इसी वस्तु कैसी है, इसे गुणों से देखो, इसके प्रदेशों से देखो, कम ज्यादा संकोच विस्तार अलग बात है और एक कम ज्यादा वो एक अलग बात। तो वस्तु त्रिकाली ध्रुव है और उस अपेक्षा से मैं नित्य शाश्वत ध्रुव, इस अपेक्षा से एक समय की शुद्ध पर्याय को भी आप ही कहते सके हो, कहो इसमें से एक सिद्धांत क्या निकलना है, आश्रय अवलंबन किसका लिया जाता है, स्थिर भाव का या पलटते हुए भाव का। दृष्टि में, ज्ञान में और चारित्र में स्थिरता, दृष्टि भी वहां टिकी रहती है, ज्ञान भी टिका रहे इतना समय और चारित्र में, तो स्थिरता के लिए उसका विषय कैसा चाहिए, अस्थिर चाहिए या ध्रुव स्थिर चाहिए। स्थिरता स्थिर पदार्थ के लक्ष्य से होता है, स्थिरता स्थिर पदार्थ के अवलंबन से, आश्रय से होता है। तो मैं नित्य त्रिकाली ध्रुव तत्व हूं, वो स्थिरता के लिए आश्रय अवलंबन लेने योग्य है। और उस अपेक्षा से जो स्वयं अस्थिर है, पलटती है, नाश होती, आप आधार किसका लेते हैं, कोई स्थिर पदार्थ उसका लेते हैं कि जो पलटता है छूट जाता है उसका लेते हैं। तो यहां एक समय की पर्याय वो पलटती है, तभी तो उसका एक समय का आयुष, पर्याय का आयुष कितना, एक समय। तो उसका अस्थिर पदार्थ का अवलंबन नहीं होता है। अस्थिर भाव का क्या हो सकता है, अस्थिर पर्याय रूप भाव का वेदन है और स्थिर द्रव्य स्वभाव का अवलंबन है। जो स्थिर नित्य शाश्वत सहसा चैतन्य ध्रुव भगवान आत्मा, उसका अवलंबन है और एक समय की प्रकट पर्याय उसका क्या है, वेदन। तो आश्रयभूत तत्व की अपेक्षा से एक समय की शुद्ध पर्याय हो तो भी आप उसको क्या कहेंगे, आश्रय छुड़ाने के लिए, अवलंबन छुड़ाने के लिए क्या नाम दिया, उसको हे कह सकते हो। और फिर दूसरी ओर सुवराग आता है, होता है और उसके निमित्त भी कौन है, देव शास्त्र। देखो फिर से क्या अलग डिवीजन किया, निर्मल शुद्ध पर्याय है उसका अवलंबभूत तत्व चैतन्य भगवान आत्मा है, और जो राग शुभ राग की प्रणति है उसका लक्ष्य किसकी ओर होता है, देव शास्त्र और गुरु। सामान्य रूप से पूजन में सर्वप्रथम किसको याद करते हैं, अर्घ लेते हैं ना, देव शास्त्र गुरु, उसमें आता है जासो पूजो परम पद देव शास्त्र गुरु, तीन तीन को हम अर्घ चढ़ाते हैं, अर्चना पूजन करते हैं, तो कम से कम उनका स्वरूप क्या है वो भी समझना पड़ेगा। हमारे देव आराध्य पूजने कौन हो सकता है, कौन है वो नहीं पूछता हूं, हम कौन हो सकता है, आप उसको कैसे पहचानेंगे कि हमारे आराध्य पूजने देव है, इसके क्या लक्षण दिए, वीतराग सर्वज्ञ हितोपदेशी, तीन शब्द है इसमें, हितोपदेशी एक साथ में उपकार के वश किया है, बाकी कोई सर्वज्ञ परमात्मा की वाणी न हो तो भी हमारे लिए वो इतनी ही पूज्य है। ये तो उपकार की मुख्यता से तीसरा शब्द है हितोपदेश, तो ये दो उनका मेन लक्षण कौन है, वीतराग और सर्वज्ञ। ऐसा क्यों, हमारे आराध्य पूजनी सर्वज्ञ होना चाहिए વિતરાગ હોના છે એ પૂર્ણ વિતરાગ એ સાક્યો સાક્યો. देखिए जगत में ऐसी कोई पद्धति है ही नहीं, कौन भगवान किसको कहे किसको कहे, सब अपनी अपनी कल्पना से मानते हैं। मुझे सत्य चाहिए तो वितराग के पास होगा, जहां राग होगा द्वेष होगा वहां पक्षपात होगा, वहां सत्य नहीं होगा। जैसे कोई डिस्प्यूट होता है तो किसके पास जाते हैं, कोई बायस आदमी के पास चले जाते हैं ना, किसके पास जाते हैं, जज के पास क्यों जाते हैं? स्पोर्ट्स में भी कौन होते हैं, अंपायर रेफरी, ये क्यों उसके पास क्यों जाते हैं? उसका वन ऑफ द क्वालिटी क्या होती है, अनबायस होती है कि नहीं, बन कर वो बायस होता है उसके पास होते हैं, क्यों क्यों उसके पास जाते हैं? क्यों, हमें पता है कि उसके पास मुझे सत्य मिलेगा, जैसा है ऐसा है। जिसको पक्षपात होगा वहां सत्य नहीं मिलेगा। और दूसरा सर्वज्ञ, सर्वज्ञ माने ज्ञान, यदि ज्ञान ही नहीं है तो वो कैसे स्टेटमेंट जजमेंट देगा? कोई जज होता है उसको गवर्नमेंट लो नहीं होता है ना, लो का नॉलेज नहीं होता है ना, होता है होता है, फुल नॉलेज होता है। तो यहाँ ऐसे ही जिसको ये स्पोर्ट्स में जिस स्पोर्ट्स है उसका तो लो का तो उसके पता होता है। तो ये दो बात है कि एक तो वितरागता अनबायसपना निष्पक्षपना और दूसरा ज्ञान, सही ज्ञान और यहाँ पूर्ण ज्ञान। इसलिए वे ही मेरे आर्य आराध्य ऐसे पूजनी देव है। गुजराती में शू कहे खबर कितना देव नहीं, गुजराती मां देव सामान्य लौकिक मां कितना देव કેટલા છે નથી ખબર, પથ્થર એટલા પૂજીએ દેવ, અને એ તો બધે હવે બહુ સારી સિસ્ટમ ચાલે, અહીંયા દેવનો પુત્ર મૂકી દે એટલે ત્યાં કચરો થાય જ નહીં, પથ્થર એટલા પૂજવા નહીં। જીવનમાં આ પ્રકારનો એક યથાર્થ નિર્ણય, માને જેની પાસેથી મને આરાધ્ય માયના છે, મુજે ભી રાગ રહિત હોના હૈ, क्योंकि जहां राग होगा वहां अवश्य दुख ही होगा। कहीं हमने न्यूज में सुना, ऐसे ही किसने बताया कि यहां कुछ एक्सीडेंट हुआ है, यदि हमारा वो गांव होगा तो क्या होगा, राग है तो थोड़ा आगे भाई कहां हुआ, उस एरिया में होगा, उसी एरिया में हम रहते होंगे तो और भी क्या है कि पूछे, कौन सा बिल्डिंग था, कौन व्यक्ति था, ये वहां तक क्यों ले जाता है? ऐसे एक्सीडेंट दूसरी जगह होते तो हम वी डोंट केयर फॉर, क्यों ऐसा क्यों होता है, वहां तक क्यों ले गया राग? और वही हमारे कोई रिश्तेदार हो तो क्या होगा, दुख होगा। तो ऐसे तो बहुत होते हैं, तभी तो कुछ नहीं होता है। तो दुख का कारण कौन है, एक्सीडेंट है कि उनके प्रति राग है? और यही जैन दर्शन की विशेषता है कि राग को पहले त्याग करो। तो जगत में राग ही स्वयं दुख का कारण है। तो ये जितेंद्र देव को हमें पहचानना है कि वे सर्वज्ञ वितराग होते हैं, और यदि वे सर्वज्ञ वितराग है तो उसकी वाणी में, दूसरा शब्द है ना शास्त्र, शास्त्र माने वाणी, तो उनकी वाणी कैसी होगी, वे स्वयं वितराग हो गए और वो उपदेश में ऐसे कहेंगे कि तुझे तो मेरे प्रति भक्ति करना है, राग करना है, यदि स्वयं कैसे हो गए वितराग, और उनकी वाणी में ऐसा है कि तुझे तो राग करना है तो क्या होगा, क्या नानी क्या होगा, मायाचारी होगी, स्वयं वितराग और दूसरे को दूसरा कहना राग करने का हो तो मायाचारी नहीं, इंग्लिश में सो किया ने हिपोक्रेट नहीं, इंग्लिश में क्या कहने, पोते करे कहीं ने बीजा ने करवानो का है। तो ये जगत ये सभी हमें को यथार्थ रूप से में क्या पढ़ना है, किस में से सीखना है, उसका ही यदि यथार्थ में हमें पता नहीं है तो हम मार्ग की प्रारंभ भी नहीं कर सकते। दिस आर द बेसिक्स, जिसके अभिप्राय में देव शास्त्र गुरु संबंधी भी विपरीतता है वो जैन दर्शन के कहां नहीं पहुंचे, कहां नहीं प्रवेश नहीं, आंगन में भी नहीं आया है। पहले ये यथार्थ रूप से, इसलिए टोडरमल जी ने जो प्रकार दिए इसमें सर्वप्रथम देश शास्त्र गुरु लिया। सम्यक दर्शन के लिए उन्हें चार स्टेप दिए। पहला कौन सा लिया, देव शास्त्र गुरु, सच्चे देव शास्त्र गुरु की पहचान। फिर दूसरा स्टेप में उन्होंने कहे हुए सात तत्व, दो स्टेप, फिर सात या नौ कोई भी ले। और उसके बाद थर्ड स्टेप में क्या लिया, स्वपर भेद विज्ञान, और चौथे में क्या लिया, स्वानुभूति। तो पहले प्रथम ये सच्चे, ऐसे नहीं कि हम तो सबको, सबको हम समान कैसे मान सकते हैं। एक राग में धर्म माने, एक वितरागता में धर्म माने, दोनों समान कैसे हो सकता है। एक समझ लो, एक व्यक्ति ने पूछा ए भाई कहाँ है, कि पूर्व दिशा तरफ है, और वही व्यक्ति ने पूछा तो पश्चिम तरफ, दोनों सही तो नहीं हो गए ना, क्योंकि दोनों की क्या है, विरुद्धता है। ऐसे ही एक धर्म में राग करने की बात आवे, एक धर्म में वितरागता की, एक धर्म में हिंसा की बात आवे, दूसरे में अहिंसा की बात, दोनों को समान रूप कैसे मान सकते हैं। और यदि समान माना तो समझना उसका नाम क्या है, वैनयिक मिथ्या। जितना पीला सो सोना, बराबर है ना। अरे हमें पक्षपात नहीं करना है, हमने तो जितना पीला है वो सभी सोना नहीं, ब्रॉड माइंडेड रहना है हमें तो, विशाल बुद्धि रखनी है। वहां तो क्या करते हैं, टीचर को भी विशाल बुद्धि रखनी चाहिए, दो और दो पांच लिखे उसको भी नहीं, बहुत नैरो माइंडेड होता है ना, इतना रिजिड है वो टीचर कि टू प्लस टू को कितना मानते हैं, चार ही मानते हैं, रिजिड है ना, रिजिड नहीं है। अरे हम तो विशाल होना चाहिए, बेचारा तीन लिखे या पांच लिखे कुछ भी लिखे उसको क्या पास कर देना चाहिए ना। देखिए सत्य का सही ज्ञान वो विपरीतता से दुख से बचाएगा, और रिजिट पना नहीं है सत्य का। तो यहाँ पहले देव के पहचान, और देव की वाणी कौन सी होती है, कि स्वयं वितराग है तो उसकी वाणी में भी वितरागता पोषक ही जिनवाणी होती है। चरणानुयोग में किसकी बात आती है, चरणानुयोग किसकी बात आती है, वितरागता की, राग की बात आती है, राग की बात आती है। पंचम गुण स्थान में क्या राग होता, सही बात है ना, मुनि दशा में तो वहां राग की बात आती है ना, वितरागता की बात। अटलू बधु साव गुजराती को राग नी बात आवे छे ने, वितरागता नी नथी आवती ने। राग का ज्ञान है, राग का पोषक नहीं है। क्या है वह, जो भी चरणानुयोग है उसमें क्या है, क्योंकि वो साधना का मार्ग है, और साधना है उसमें क्या होता है, विपरीतता होती है या पूर्णता होती है, मार्ग में साधना के मार्ग में क्या होती है, विपरीतता होती है या पूर्णता होती है, दोनों नहीं होता है तो क्या होता है, अपूर्णता है। तो अपूर्णता में जो राग रहा उसका क्या कराते हैं, ज्ञान कराते, पोषण नहीं कराते। तो ये जब तक ये तत्व का अभ्यास नहीं होगा तब तक उसका भी पक्ष। देखिए अणुव्रत पालते इसलिए वो श्रावक है, अणुव्रत पालते से नहीं, दो कसाई के अभाव की वितरागता है इसलिए वो श्रावक बना है। और ऐसी भूमिका में अपूर्णता है तो राग खड़ा हो जाता है बहुत जीवन में। एटला माटे चरणानुयोग एटले शू, अधुरासनी भूमिका नो राग, एनु नाम चरणानुयोग। कई भूमिका नो राग, अधुरासनी, परमात्मा में कितना राग रहता है, नहीं होता है, परमात्मा को उनके भक्त के प्रति कम से कम तो राग होना ही चाहिए ना। भगवान करुणा वाले होते हैं ना, भगवान नहीं करुणा वाले नहीं, निष्कारण तो ज्ञानी होए, अकसाई करुणा नहीं, भगवान को तो होने चाहिए ना, अति नहीं, निष्ठुर होते हैं भगवान के, बड़े करुणा वाले होते हैं, नहीं कृपा दृष्टि के। जीवन में आ बोझ बोझ पहली भूमिका नहीं, पर जो आवी स्वस्थता नहीं ना तो आगे तो वधु मुश्किल से। जीन वाणी में पण ए राग नु, कारण के अधूरा से तो राग देखाड़े से, पण क्या पण राग नु पोषण हो सके नहीं, तो ऐसी वितरागता पोषक ऐसी जिन मुख से कही हुई वितरागता पोषक वो ही सच्ची जिनवाणी होती है। तो कोई पूरा एक क्या होता है, पूरा जैन दर्शन का क्या है, वितरागता कॉमन है, देव पूर्ण वितराग, जिनवाणी वितरागता पोषक, और गुरु कौन होते हैं, जो सभी भक्तों के प्रति राग रखते हैं, हाँ थोड़ा भी आहार पानी का राग होता है, विहार का क्या होता है, वितरागता के मार्ग पे जो है चलते हैं, आरूढ़ है, उसको ही गुरु तत्व कहने में आता है। ये पूरा जैन दर्शन वितरागता का है। और जगत में जहाँ समझ लेना राग है वहाँ द्वेष का जन्म है, और जहां द्वेष का जन्म है वहां हिंसा आदि पाप है। जहां राग होगा वो सिंपल है, वहां क्या होगा, राग निश्चित रूप से है वहां द्वेष होता ही। क्यों क्यों, क्योंकि राग है वो ज्ञेयों में भेद करता है। ज्ञान का ज्ञेय एक रूप होने पर भी राग क्या करते है, ये इतने ज्ञेय अच्छे है, राग का क्या काम है। और यदि जिसको अच्छा लगा वो राग तो दूसरा हो गया वो, कि उसके प्रति क्या हुआ, द्वेष अपने आप हो जाएगा। मुझे मीठा अच्छा लगता है, उसका अर्थ क्या हुआ, और जो स्वाद वाला है वो अच्छा नहीं लगता है। तो राग में छिपा हुआ द्वेष है, और द्वेष में छिपा हुआ राग है। हमारे जो भी रिश्तेदार है उसको परेशान करने वाले के प्रति हमें क्या होगा, द्वेष, क्योंकि उनके प्रति क्या है, रिश्तेदार के प्रति राग है, तो दूसरे के उसको परेशान करने वाले के संबंधी ये द्वेष। और राग और द्वेष जैसे साधना में दो कौन साथ में होता है, नियम से ज्ञान और वैराग्य, और बाहर में संसार बंद मार्ग में कौन होता है साथ में, राग और द्वेष साथ में होता है। फरी फरी ने आ रीते विचारवा जेवू छे कि राग द्वेष उसका नाम ही संसार है। संयोग में संसार नहीं है, स्वभाव में संसार नहीं है, विभाव राग द्वेष परिणति में ही संसार है। और मैं यहां तो ऐसे तो शुभ राग में कौन निमित्त है, देव शास्त्र और गुरु। इसलिए गुरु, गुरु में क्या है, रत्नत्रय के आराधक, वितरागता के आराधक। एक दरेक ने कोई ना एक ना एक स्टैंडर्ड थी जतो हो, एवं रीते अहीं जैन दर्शन नो स्टैंडर्ड पहलू शू छे, वितरागता, पूर्ण वितरागता प्राप्त देव छे, वितरागता पोषक जिनवाणी छे, अने वितरागता ना मार्ग पर आरूढ़ एटले एना पर चालनारा ए कोण छे, ए गुरु छे। तो ए छे देव शास्त्र गुरु की श्रद्धा का शुभ राग होता है। शब्द क्या दिया है, होता है, करने योग्य मानना अलग बात है, और भूमिका के योग्य होता है वो अलग बात है। राग को करने योग्य मानना वो क्या है, श्रद्धा की विपरीतता है, और राग का प्रकट होना वो चारित्र के संबंधी दोष है, तो अलग बात है। जब तक श्रद्धा का दोष नहीं मिटेगा तब तक कभी भी चारित्र संबंधी दोष मिटने वाला नहीं है। तो यहाँ ये श्रद्धा का जो देव शास्त्र गुरु, श्रद्धा का राग भूमिका में होता है। आगे उसमें ही क्या लिया, फिर से बात कहां से शुरू हुई, स्यादवाद से। तो स्यादवाद में अनेकान में मोक्ष मार्ग में निश्चय के साथ व्यवहार होता है। तो अपना त्रिकाली भगवान आत्मा उसकी ऐस वितरागता है, तो अधूरा से तो उसके साथ में क्या होता है, राग होता है। તો એ સાધક દશા મેં શુભ રાગ મેં નિમિત્ત કોને દેવ શાસ્ત્ર ઓર વહાં તક તો પહોંચે. અભી ક્યાં આગે બાત આતી હૈ? ભગવાન કી પ્રતિમા હોતી હૈ, કહાં સે બાત લી? અભી દેવ કી બાત લી કે જ્યાં પ્રત્યક્ષ દેવ નહીં હૈ તો વહાં દેવ કી ક્યા હૈ? સ્થાપના. ઓર ઉસકા નામી ક્યા હૈ? પ્રતિમા. સ્થાપના નિક્ષેપ. બહાર મેં તો હમારે કોઈ માને કોઈ વડીલ હોય બુઝુર્ગ આગે ઉસકા ક્યા કરતે હમ? ફોટો કો ભી દેખ કે હમ ક્યા કરતે ઉસકે? માને મેરે પિતાજી હો, મેરે યે દાદાજી હો, એસે હી કરતે. ઓર ઉનકી ફોટોગ્રાફ કૈસી હોતી હૈ? નહીં, પહેલે માન લો પહેલે સાદે કપડે પહેનતે થે, માન લો કુર્તા પાયજામા, ઓર અભી ઉસકો ક્યા પહેના હૈ? કુછ તો હમ માનેંગે ઉસકો? જૈસે હૈ એસે સ્વીકારે તભી તો ઉસકો નામ ફોટો કહેંગે. ઇસમે ભી યદિ વિપરીતતા કર લે, નહીં અત્યારના બધા કેવા પહેરાવે, નામ તો નથી લેતો, એવા પહેરાવીને ફોટો આપશે તો આપણને શું લાગશે? સ્વીકાર્ય નથી. મને મારા જેવા છે અને તભી તો ઉસકા નામ. જૈસે પ્રતિબિંબ કિસે કહેતે આપ? પ્રતિબિંબ કૈસા? જૈસા બિંબ હૈ વૈસા હી હોના ચાહીએ ના? એસે હી જિન પ્રતિમા ક્યા હૈ? સાક્ષાત જિનેન્દ્ર કી ક્યા હૈ? પ્રતિબિંબ કે રૂપ મેં હૈ. તો જૈસે વિતરાગી સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યક્ષ જિન સમસરણ મેં વિરાજમાન હૈ, તો ઉનકી પ્રતિમા સ્થાપના નિક્ષેપ ભી કૈસી હોતી? વિતરાગતા હી સૂચક હોતી હૈ. ઉસકો આપ કોઈ રાગ કે વિષય પરાઓ તો વિતરાગ ભગવાન કે રૂપ પૂજ્ય હૈ નહીં. તો અહીંયા એસી પ્રકાર ગુરુદેવ કે ભગવાન કી પ્રતિમા. એ દેખીએ સબ ગુરુદેવ સી ક્યા કરાતે, વિષય કહાં સે શરૂ હુઆ? ફિર સે ઇસમે યે સબ ક્યા હૈ? અભી હમને સ્વાદા સીખના હૈ, ઇસમે ક્યા હૈ? એ ભી અપેક્ષા જાનની પડેગી કે યે સ્વાદવાદ મેં જૈસા અપના નાયક ભગવાન આત્મા હૈ ઉસકી આરાધના કરની હૈ, તો ઉસકી આરાધના મેં કમી હૈ તો ક્યા હોગા? શુભ રાગ હો, રાગ હોગા. તો રાગ મેં નિમિત્ત કોણ હોંગે? દેવ શાસ્ત્ર ગુરુ હોંગે. તો દેવ કૈસે હોંગે? સાક્ષાત તો વિતરાગ હૈ, લેકિન ઉનકી સ્થાપના કરેંગે, વો ભી કૈસી હોની ચાહીએ? વિતરાગતા એક ઉસમે દિખની ચાહીએ. જૈસી વિતરાગતા ઉસમે પ્રણતિ મેં હૈ, એસા વિતરાગી ભગવાન હૈ, એસી હી ઉનકી અહીંયા સ્થાપના હોની ચાહીએ. યદિ ઇસમેં ભી વિપરીતતા હૈ તો ક્યા કહેંગે ઉસકો? ક્યા કહેંગે? ઉસને ઉપાદાન કો તો સ્વીકારા નહીં હૈ, નિમિત્ત કો ભી સહી પહેચાના નહીં હૈ. એહે ને દેશા પ્રતિમા હોતે એક નિમિત્ત સ્થાપના. ઉપાદાન તત્વ કો તો નહીં પહેચાના હૈ, નિમિત્ત રૂપ તત્વ કો ભી ઉસને પહેચાના નહીં હૈ. બનારસી દાસજી ઇસલિયે ક્યા કહેતે હૈ? જીન પ્રતિમા જીન સારખી. જૈસે આઈને મેં હમ ખડા રહેવે, કોણ સા આઈના? સાવ ગુજરાતી હિન્દી બહુ અઘરું લાગે ને? નહીં, આપણે અરીસો કેવો ગમે? અરીસો કેવો ગમે? આપણે કાળા હોય ને ધોળો દેખાડે એવું અરીસો ગમે ને? કેવો અરીસો કેવો ગમે? હે ગમે ને? એવો હોય તો ગમે ને? એવો જેવું હોય એવું દેખાડવું એ જ અરીસાનું કામ છે. એમ પ્રતિમા સ્થાપના નિક્ષેપ એનું નામ કહેવાય કે જેવું બિંબ હોય એવું જ ત્યાં સ્થાપના, એવું જ એમાં વિપરીતતા હોઈ શકે. અને ફરીથી મને વિતરાગતા જોવે છે તો મારા આરાધ્ય અને આરાધ્ય દેવની સ્થાપના પણ કેવી ગમવી જોઈએ? વિતરાગતા જેવી. અરે રાગના વિષયો તો સંસારમાં કરીએ જ છે, અને જેને પૂજ્ય માને એને પણ રાગના વિષયો આપ્યા તો ફરક શું પડ્યો? શું કર્યો આપણે? ભગવાનને વિતરાગતામાંથી શું કર્યા? નીચે લાવ્યા. આપણે ભગવાન જેવા ન થયા, ભગવાનને આપણા જેવા બનાવી દીધા. શું થયું? આપણે તો પુરુષાર્થ કરીને ખરેખર તો જેની પૂજના આરાધના કરીએ એનો પાછળનો હેતુ શું હોય છે? મારે ઉર્ધ્વગામી થઈને એમના જેવા થવું છે, અને એની જગ્યાએ આપણે શું કરી નાખ્યું? તો બધું કર્યું તો એનો અર્થ શું થયો? જીવનમાં જેના અભિપ્રાય જેની પાસે હોય એની આપણે વાત નથી કરવું, મારે અસત્યથી બચવું છે. દુનિયામાં અનાદિ કાળથી અસત્ય ચાલે છે, સત્ય પણ ચાલવાનું છે, મારે શું કરવું છે? અસત્યથી બચવું છે. મને વિતરાગતા જોવે છે, મારા પૂજ્ય વિતરાગી આદિનાથ છે, રાજા આદિનાથ નથી. જેને આવું પહેરાવે એ રાજા કહેવાય કે ભગવાન કહેવાય? સિદ્ધ ભગવાનને કેટલા સામે હશે પરિગ્રહ કઈ? તો મારા માટે કેવા છે? વિતરાગતા. તો અહીંયા ફરીથી ગુરુદેવ કે ભગવાનની પ્રતિમા હોય છે. ભગવાન કી પ્રતિમા હોતી હૈ? કોણ સી હોતી હૈ? વો તો હોતી અકૃત્રિમ પ્રતિમા ભી હૈ. હમ જો બનાતે વો કૈસી હૈ? કૃત્રિમ. ઓર એસે હી સિર્ફ સ્ટેચ્યુ કો નહી, ઉસકે પર પૂજી પંચકલાણ કે સમય મે વિધિ વિધાન કરકે ઉસકો હમ એક પથ્થર કી શિલા મે સે એક પ્રતિમા સે એક સ્થાપના રૂપ સે સ્થાપિત કર. એસે ભી કોઈ પ્રતિમા રખ દી એટલે કોઈ ભગવાન નહીં બન જાતા હૈ. તો એક પ્રકાર કે હૈ. ફિર સે દો પ્રકાર કોણ સે? એક તો કૃત્રિમ રૂપ સે ઓર એક અકૃત્રિમ. લેકિન કિસી ને તો બનાયો હોગા ને કમ સે કમ? અરે ટાંકણાથી ક્યારેક તો બનાવ્યું છે ને, એમ નેમ થોડી કઈ બને એવું કઈ નહી. અકૃત્રિમ પ્રતિમા કેટને સાલો પહેલે બની? કેટને સાલો સે બને? અનાદિ સે થોડી કહ્યું? કોઈ ટાંકણો લઈને ટાંક્યો હશે ત્યારે તો પ્રતિમા બની કે નહીં? એ તમે માનો છો, પણ આવું મને જવાબ દો, કોઈ ટાંકણાથી ત્યારે તો હોય કે નહીં? એ એટલે ખાણમાંથી એક મોટો સ્લેબ આખો આવ્યો તો એમાંથી શું કર્યું? એને કર્યું ત્યારે પ્રતિમા બને કે નહીં? ફરીથી એક પ્રશ્ન, ફરીથી કોઈ બનાવે ત્યારે બને છે ને? અરે શું બન્યા વગર એમને બની જાય? એમને બની જાય તો અહીંયા કેમ નથી બનતું? ન્યાય એવું કેમ? એ તમે નામ આપ્યું છે, એ તમે નામ આપ્યું છે. જે એ પછી તમે તમારામાં, અમારામાં તો એવું છે, નિયમ છે કે કોઈ કરતા હોય તો કાર્ય થાય. એ તો પાકું કે નહીં? કાર્યનો કોઈ ને કોઈ કરતા હોય કે ન હોય? હા તો બસ, તો એ પ્રતિમા એ કાર્ય છે, તેનો કરતા ગોતી કાઢો. આટલું બધું સિમ્પલ. અરે ભાઈ, એ જે કાર્ય પ્રતિમા બન્યું છે એનો કરતા સ્વયં પૂતગલ છે. પૂતગલ સ્વયં આકાર રૂપે પણ મેં. અરે અકૃત્રિમ પ્રતિમા તો ઉલટાનું એમ દેખાડે, કરતા બુદ્ધિ છોડ નાખતો. કુદરતમાં પણ એવા સ્કંદો આવીને એ આકાર રૂપે અનાદિના એ થયા છે. અકૃત્રિમ પ્રતિમા તો ઉલટાનો એ સંદેશ આપે છે આપણને. શું આપે છે? ક્યારે પણ એ કરતા બુદ્ધિ પડદ્રેવ આવે તો જ થાય. એક એક પરમાણુ ત્યાં સ્વયં પોતા રૂપે પરમીને ત્યાં થયું છે. એક નિત્યતા વિચારીએ, અકૃત્રિમતા વિચારીએ તો કરતા બુદ્ધિ છોડવી જ પડશે. અને આ અષ્ટાનિકામાં જે આપણે અકૃત્રિમ પ્રતિમાનું પૂજન કરીએ છીએ એની પાછળ ભાવના શું હોવી જોઈએ? દર વખતે કરી કંટાળા આવે ને, એક ને એક પછી અર્ઘ આવે ને એક ને એક બધું આવે, નંદીશ્વર ના આવે, એક અંજનગીરી હોય ને ચાર દદીગીરી ને આઠ રતિક ને બધું. ફરીથી આ મૂળ પાયામાં ભાવ સુધી પહોંચતા નથી. સેના માટે હોય? અરે આવી અકૃત્રિમ શાશ્વત પ્રતિમા જોઈને એમ કેમ નહીં આવે? હું પણ એક શાશ્વત ચૈતન્ય પ્રતિમા છે. એ પ્રતિમાને યાદ કરતા પોતાના શાશ્વતપણાનો અને નિરપેક્ષપણાનો, જેમ ઓલી અકૃત્રિમ છે કોઈ કરેલી નથી, એમ હું કેવો છું? હું પણ એક શાશ્વત તો છું, સાથે એક નિરપેક્ષ તત્વ છું. મારો કોઈ રચયિતા નથી, એ જડ રૂપે છે, હું ચેતન રૂપે છે. ચલો જેટલું કરીએ એટલું આ બધું કાંઈક ઓછું છે. પણ એક વાત વિચારી, જૈન દર્શનના આ જ બધા અંગો છે. આપણને એમ લાગે એ બધું શું છે? બધું ને ક્રિયા બધી કોઈ બીજા કરતા કરતા હવાના પૂજા. અમે તો શેમાં આવીએ? ખાલી સ્વાધ્યાયમાં જ. અમારે તો તત્વ સાથે આવું જીવન ઘડાવવું જોઈએ. અહીંયા ફરીથી જે વિષય ચાલે છે, પ્રતિમાના ભગવાનની પ્રતિમા ઉપર આપણને આવે છે. ફરીથી ભગવાનની પ્રતિમા ને ફરીથી બે લીધું આપણે. ક્યાં લીધું? કૃત્રિમ અને અકરા હજી એક કઈક ભગવાનની આવી સ્થાપના માટે પ્રતિમા ને, પણ એક સ્થાપના કઈક શું આવે છે? અત્યારના આપણે કરીએ છીએ પૂજન કરીએ છીએ એમાં પેલું શું કરીએ છીએ? તદાકાર અને અતદાકાર સ્થાપના હોય. આપણે લવિંગમાં કરીએ છીએ ને, તો લવિંગમાં શું કરીએ છીએ? મુનિરાજની સ્થાપના, એનું નામ શું કહેવાય? અતદાકાર. તેવો આકાર નથી પ્રતિમા ને એમાં બધામાં, શું હોય છે એવો આકાર, તો એનું નામ શું કહે? તદાકાર. તદાકાર એટલે તે આકાર, તેમના જેવો આકાર. અને પ્રતિમાનો હંમેશા થોડા ગુજરાતી ચલેગા, તદા એટલે પ્રતિમામાં પ્રતિમાના આકાર ક્યાં હોય? એક ક્યારેક સુતેલા હોય છે, ક્યારેક નહીં, એવું નહીં. ક્યાં દોઈ ક્યાં હોતા? કોઈ સોતે હોય, કોઈ હોય, કોઈ દૂસરી પ્રકાર કે હોતે, હાથ પગ નહીં ઊંચા નીચા, એવું કેમ નહીં? કેમ આવું નિશ્ચિત શું કામ? ધ્યાન કે આસન દોઈ હે, પદ્માસન અને ખડગાસન. બીજા બધા કોઈ પ્રમાદના કે બીજા પ્રકારના હશે, બાકી ધ્યાન માટે. આ તો બહુ સિમ્પલ છે, આ બધું જૈન દર્શનના બધા નહીં, લોકમાં પણ આજ કોઈને એમ કહે તું ધ્યાન કરતો કેવી રીતે? સુઈ જતો હશે ને તો આડોવડો શું કરતો? હાથ પગ ઉલાડતો હશે, શું કરતો? સહજતાની આ છે કે એ શરીરની સ્થિરતા છે, તો ઉપયોગની પણ ત્યાં સ્થિરતા થશે. આ બધા સહજ પ્રકારના, આપણને આનાથી હું તો કહું એક જૈન દર્શનની મહાનતા આવવી જોઈએ. કોઈ સર્વજ્ઞ શબ્દ વાપરવી બહુ સહેલો છે, સર્વજ્ઞ વગર સંપૂર્ણતા આવી વાત ક્યાં આવશે આપણને? કોઈ ક્યાંક ને ક્યાંક બીજા રીતે અટકતા હોય છે ને, કોઈના હોય ને, અમારા તો આવા પણ હોય, સ્લીપિંગ હોય ને કોઈ, એ આપણે કોઈ નામ નથી લેવું જેના જગતમાં હોય, પણ જીવનમાં એક ફરી ફરીને એક ભાઈથી પણ આપણને જૈન દર્શનની આવી મહત્તા હોય, એના તત્વજ્ઞાન સુધી પહોંચીએ તો કોઈ બલિહારી છે. પણ બહારમાં પણ આવું, જેના ભાઈના નિમિત્તોમાં પણ વિપરીતતા હોય, એના અંતરંગની તો શું વાત કરવાની? અહીંયા એ જેની વિતરાગતા, ભગવાનમાં વિતરાગતા નથી દેખાતી, એમાં કોઈ પ્રમાદ દેખાય, અથવા તો કોઈના કેવા હોય આમ ક્રોધ શસ્ત્ર આદિ, તો એ બધા શેના સૂચક છે? આખા ક્રોધ કસાઈના છે, હિંસાના સૂચક છે, અને છતાંય ને ભગવાન માનવા આશ્ચર્ય ન લાગે? આપણને કીડી મારવાની પણ છૂટ, અને એમને ગમે એવા રાક્ષસની છૂટ. એક તો પરમ સદભાગ્ય છે આપણા કે આવા સ્થૂળ મિથ્યાત્વથી તો છૂટી ગયા છે. આપણને તો એક કલ્પનામાં પણ આવું યાદ ન આવે આપણને કે મારા જે પૂજ્ય હોય એ કોઈ આવા હોય શકે. એક સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ કેટલા પ્રકારના અજ્ઞાનતાથી આપણને બચાવતો હોય. એક જીનવાણીનો અલ્પ સ્વાધ્યાય પણ આપણને કેટલા વિપરીત ભાવોથી બચાવતું હોય. આપણા મન કોઈને આવો ક્વેશ્ચન જ નહીં થતો હોય, આપણા ભગવાન આવા હોય કે ન હોય આપણને. આ એક તત્વજ્ઞાનનો એક મહિમા છે, સત્પુરુષના યોગની એક મહિમા. ફરી ફરીને આપણા તો ન હોય, પણ એક આવી એક મહિમા લાવીને જીવનમાં એ પ્રકાર થવો જોઈએ કે મારા જીવનના અંતિમ શ્વાસ વખતે પણ મને મારો ચૈતન્ય બોલાવો. જીવનમાં તો કોઈ દી ભૂલાવો ન જ જોવે, પણ અંતના સમય પણ આવે તો જીવનમાં એટલી સાધના હું કરું કે જીવનના અંત સમયે પણ મને મારા આત્માનું સ્મરણ નિરંતર. તો એના માટે આવા દેવશાસ્ત્ર ગુરુ, એમની પ્રત્યક્ષ જીનેન્દ્ર દેવની હાજરી નથી તો એમની સ્થાપના, એ કૃત્રિમ આપણને તો છે, અકૃત્રિમ સુધી તો પહોંચવાના આપણા પુણ્ય પણ નથી. અને એવી જ રીતે ભાવનાથી તદાકાર છે, અને જ્યારે પણ આ પૂજન વિધાનમાં આપણે શેમાં કરીએ છીએ? અતદાકાર સ્થાપના કરીએ, તો એના પ્રત્યે પણ આપણને બહુમાન એ ભક્તિ હોવા જોઈએ.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ સ